શ્રોતા મિત્રો, SBS ગુજરાતી પર આ સપ્તાહથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એક ખાસ શ્રેણી, જેમાં કશુંક અલગ કરીને, એટલે કે અલગ વ્યવસાય અપનાવીને, કંઈક નવું કરીને સફળ થયેલ ગુજરાતીઓની વાત કરશું. આ ગુજરાતીઓ એમ કહી શકાય કે તેમણે કંઈક નવો ચીલો ચાતર્યો છે. તો ચલો શરૂઆત કરીએ, મળીએ ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના વોલોંગોંગમાં રહેતા રિયલ એસ્ટેટ ફોટોગ્રાફર બોસ્કી કોઠારીને. બોસ્કી, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
થેન્ક યુ હરિતા.
બોસ્કી, શ્રોતા મિત્રોને આપનો પરિચય આપી દેશો?
હા હરિતા, હું વોલોંગોંગમાં રહું છું અને મારે બે બાળકો છે, એટલે ફેમિલી સાથે રહું છું. અને આમ મેં અભ્યાસ ઇન્ટિરિયર આર્કિટેક્ચરનો કર્યો છે અમદાવાદથી, અને મેં ઇન્ટિરિયર આર્કિટેક્ટ તરીકે હોબાર્ટ અને કેનબેરામાં પણ કામ કર્યું છે.
તો બોસ્કી, રિયલ એસ્ટેટ ફોટોગ્રાફી શું છે, એ કેવું ફિલ્ડ છે, એના વિશે થોડીક માહિતી આપશો?
રિયલ એસ્ટેટ ફોટોગ્રાફી એટલે આપના બધા ઓસ્ટ્રેલિયન શ્રોતા મિત્રોએ જોયું જ હશે કે જ્યારે તમે સંપત્તિ વેચવા જાઓ છો કે ખરીદવા જાઓ છો, ત્યારે મોટા ભાગે હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. તો તમે પહેલા ઓનલાઈન જુઓ છો કે આ પ્રોપર્ટી કેવી છે, તો ફોટા અને એનું ડિસ્ક્રિપ્શન અને સાથે ફ્લોર પ્લાન્સ ને એવું બધું હોય છે. એટલે જ્યારે આ ફોટોગ્રાફી નોર્મલ ફોટોગ્રાફી કરતા જુદી બને છે, કેમ કે તમે એને એક પ્રમોશન માટે યુઝ કરો છો અને સ્પેશિયલ ટાઈપના લેન્સ સાથે સ્પેશિયલ આર્ટ છે, સો દેટ પ્રોપર્ટીને તમે વધારે સારી બતાવી શકો છો. અને જ્યારે આપણા ગ્રાહકો આવે છે ત્યારે એક પ્રાથમિક ફિલ્ટર જેવું રહેતું હોય છે જ્યારે લોકો વેબસાઇટ પર જુએ છે. તો ફોટોગ્રાફી એ ખૂબ મહત્વનું અંગ બની જાય છે જ્યારે પ્રમોશન કરવામાં આવે છે. તો સૌથી પહેલા ફોટા જોઈને એ લોકો એવું ડિસાઈડ કરે છે કે આપણે આ પ્રોપર્ટીમાં આગળ વધીએ કે ના વધીએ. એટલે એ ફોટોગ્રાફી છે, રિયલ એસ્ટેટ ફોટોગ્રાફી.
બોસ્કી, તમે જેમ કહ્યું કે નોર્મલ ફોટોગ્રાફી કરતા રિયલ એસ્ટેટ ફોટોગ્રાફી એટલા માટે અલગ છે કારણ કે વ્યક્તિને આઈડિયા આપે છે કે તમે જે ભવિષ્યમાં પ્રોપર્ટી ખરીદશો, ચાહે ઘર હોય, ચાહે દુકાન હોય, ચાહે અપાર્ટમેન્ટ હોય, એ કેવા હશે.
હા,
પ્રશ્ન એ થાય બોસ્કી કે સામાન્ય રીતે આ ક્ષેત્રમાં ભારતીયો કે ગુજરાતીઓ બહુ ઓછા છે, કદાચ બહુ જ નવું ક્ષેત્ર કહી શકાય. આપે આ ક્ષેત્ર કેવી રીતે પસંદ કર્યું?
આ ક્ષેત્ર, હા, એ ડેફિનેટલી નવું છે, પરંતુ ફોટોગ્રાફી એ આપણા માટે, ભારતીય માટે નવું નથી. અમે, હું જ્યારે ભણતી હતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇન્ટિરિયર આર્કિટેક્ચર, ત્યારે ફોટોગ્રાફી વોઝ અ મેઇન પાર્ટ, એક અમારું ખૂબ જ અભિન્ન અંગ કહી શકાય એવું હતું. ત્યારે મેં ટ્રેનિંગ પણ લીધી હતી, અમને શીખવાડવામાં આવતું, અને બધી જ જગ્યાએ જ્યારે અમે લોકો શીખતા કે આવી રીતે સ્થાપત્ય કે ઇન્ટિરિયરનું, તો ફોટોગ્રાફ્સ તો લેવાના ખૂબ જ મહત્વના રહેતા. તમારે ફોટો તો પાડવા જ પડે અને સાથે સાથે ખૂબ સારી કમ્પોઝિશન, બધી જ રીતનું અને ટેકનિકલી બધું સાચું હોવું જોઈએ. એટલે અમે એ રીતે પણ બધું પહેલાં શીખેલા જ હતા. એટલે આ વસ્તુ મારા માટે એકદમ નવી નથી. મેં ઓલરેડી આનો અનુભવ પણ કર્યો હતો, મેં એને યુઝ કર્યું હતું. પરંતુ ડેફિનેટલી ફોટોગ્રાફી ઇઝ નોટ અ ન્યૂ થિંગ ફોર ઇન્ડિયન્સ. અને અહીં કદાચ નવું એટલે લાગે કે રિયલ એસ્ટેટ ફોટોગ્રાફી સાથે કમ્બાઈન કર્યું છે, કારણ કે હવે આ જે છે પ્રોફેશન એ થોડો નોર્મલ ફોટોગ્રાફી કરતાં જુદો થતો જાય છે. કારણ કે તમને એક જ પ્રકારનું કામ એટલું બધું મળી શકે તો તમે બીજી ફોટોગ્રાફીમાં નથી જતા. એટલે તમે સ્પેસિફિકલી આ જ પ્રકારની ફોટોગ્રાફીમાં તમે કોન્સન્ટ્રેશન કરવા માંગો છો. એટલે આમ તો એ નોર્મલ ફોટોગ્રાફી જેવું જ છે, બેઝિક સિદ્ધાંતો અને બધું એનું જ છે, પરંતુ જ્યારે પોસ્ટ પ્રોડક્શન આવે છે ત્યારે એ થોડુંક જુદું થઈ જાય છે.
બોસ્કી, તો આ વ્યવસાયમાં જો કોઈને જમ્પ લાવવું હોય, જે નવા યુવાનો છે કે જે લોકો આર્કિટેક્ટ કર્યું છે અથવા ભારતથી જે લોકો આ અભ્યાસ કરીને આવ્યા છે, તો શું ઓસ્ટ્રેલિયામાં કોઈ ખાસ અભ્યાસ કરવો પડે છે કે એમના પાછળના અનુભવોથી જ કરી શકાય? અને જે લોકો નવા છે, જેમની પાસે કોઈ જ અનુભવ નથી અને આ ક્ષેત્રમાં આવવું છે, એમના માટે શું વિકલ્પો ઉપલબ્ધ છે?
જો તમે ભારતમાં આ શીખ્યા હો, આમાં એ જરૂરી નથી કે તમે આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર કરો, પરંતુ કંઈક જે આર્ટ રિલેટેડ છે કે ક્રિએટિવિટી છે, એ અહીં ખૂબ જ મહત્વની વસ્તુ બની જાય છે. કે તમે એ ક્ષેત્રમાં કંઈક શીખ્યા હો અને પછી ટેકનિક્સ ને બીજું બધું ઘણું બધું છે, એટલે ઓફકોર્સ તમને પહેલા એનું કંઈક બેકગ્રાઉન્ડ હોય, એ બહુ જ મહત્વનું બની જાય છે. અને અહીં પણ આ મેં લીધું છે, એ એક ફ્રેન્ચાઇઝ છે, એટલે ઇટ્સ અ પાર્ટ ઓફ અ બિઝનેસ, એ આખું નેશન વાઇડ છે, એમાં હું એક પાર્ટ છું. લાઈક મારું આ મારી ટેરિટરી છે એ વોલોંગોંગ છે, તો એ લોકોએ પણ મને અહીંયા ટ્રેનિંગ આપી અને પછી અમે લોકો સાથે બિઝનેસ કરી રહ્યા છીએ. એટલે ઓફકોર્સ જે પણ ઇન્ડિયાથી આવે છે એ લોકો અહીં શરૂ કરી શકે છે કામ.
બોસકી, તમે જે રીતે વાત કરી કે તમારી પાસે ફ્રેન્ચાઇઝ છે, શું કોઈ વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટ પણ આ કામ કરી શકે?
ઇન્ડિપેન્ડન્ટ પણ કરી શકે, પરંતુ એ એક જે સિસ્ટમ છે, બિઝનેસ મોડેલ છે ફ્રેન્ચાઇઝનું, એ ખૂબ મહત્વનું થઈ જાય છે. એ બહુ જ ઉપયોગી રહે છે જ્યારે તમે નવા હો એ ક્ષેત્રમાં, તો તમને સ્ટાર્ટિંગમાં ખૂબ જ સપોર્ટ મળે છે ફ્રેન્ચાઇઝ તરફ. જ્યારે એકલા તમે કરો છો ત્યારે એ બધો સપોર્ટ તમને મળતો નથી અને વધારે ચેલેન્જ રહે છે તમારી પાસે.
બોસકી, તમે ચેલેન્જની વાત કરી તો દરેક વ્યવસાયમાં ફાયદા અને નુકસાન બંને હોય છે. આ વ્યવસાયની વાત કરીએ તો શું ફાયદાઓ છે અને શું નુકસાન છે, અથવા શું ધ્યાન રાખવા જેવી બાબતો છે?
આ વ્યવસાયમાં ફાયદા એ છે કે તમે ફ્લેક્સિબલ રહી શકો છો. આમાં એવું નથી કે રોજ આટલા વાગે ઉઠીને 9 to 5 જોબ છે, ઓફિસ જાઓ પાછા આવો. અહીંયા જે રીતનું કામ છે એ પ્રમાણે તમારે જવાનું થાય છે અને અલગ અલગ રીતના લોકોને મળવાનું થાય છે, જુદી ટાઈપની બધી પ્રોપર્ટીઝ તમને જોવા મળે છે. એટલે એવું છે કે તમને જો ગમતું હોય તો આ બહુ જ સરસ છે, તમને એની પેશન હોય તો તમને ખૂબ જ ગમે. અને ચેલેન્જ એ છે કે તમને, જ્યારે આપણે ભારતીય હોય ત્યારે, એટલે કે બેઝિકલી આપણે એના સ્થાનિક નથી, એટલે આપણે નેટવર્કિંગ એ બધું થોડુંક શરૂઆતમાં તકલીફ ભોગવવી પડતી હોય છે. જ્યારે કોઈ લોકલ માણસ હોય એ લોકોને વધારે ફાયદો થાય છે, થોડું એ લોકો માટે ઇઝી પડે છે. અને ચેલેન્જ તો ઓફકોર્સ આ ક્રિએટિવ ફિલ્ડ છે, એટલે ખૂબ જ સ્પર્ધા તો રહેવાની જ.
ખરેખર વાત સાચી છે કે જ્યાં તમારી પાસે આશા છે, જ્યાં તમારી પાસે તકો છે, એની સામે સામે કંઈક પડકાર તો રહેવાના જ છે. પણ જો તમારે આ ક્ષેત્રમાં જવું હોય તો તમારા માટે મેદાન ખુલ્લું છે, હજુ ઘણી બધી તકો આ ક્ષેત્રમાં રહેલી છે. બોસકી, SBS ગુજરાતી સાથે વાત કરી તમારો અનુભવ બાંટવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
Thank you, Harita.